તારીખ 6/7/1991 શ્રી ચિદવિલાસ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 22.
કૌશલ્યતા એટલે કયા પ્રકારની કૌશલ્યતા? કૌશલ્યતા કહો, કુશળતા કહો, નિપુણતા કહો, પ્રવીણતા કહો, એકાર્થવાચક શબ્દ. પરમાત્મા ભક્તિ કૌશલ્યતા એટલે શું? પરમાત્મા ભક્તિ પર પરિણામ અને પાપ પરિત્યાગ રૂપ સ્વરૂપ ભાવ સંવર અને શુદ્ધ ભાવ પોષક ક્રિયાને કૌશલ્યતા કહે છે. પોતાના સ્વરૂપની ભક્તિ પર પરિણામ પરિત્યાગ ભાવમાં સંવર અને શુદ્ધ ભાવને પોષણ મળે એવી ભાવની ક્રિયા એને કુશળતા અથવા કૌશલ્ય કહેવામાં આવે છે. અંદરની ટેકનિક છે. ભાવમાં શુદ્ધ ભાવની ક્રિયા કરવામાં કુશળતા એ કુશળતા છે, ખરી કુશળતા. એ પછી તીર્થ સેવા, અનુભવી વિતરાગ સત્પુરુષોના સંઘને તીર્થ સેવા કહીએ છીએ. સમીર શિખર ની યાત્રા જઈને ત્યાં દાન લેતા આવે અને તીર્થ સેવા નથી થઈ. અનુભવી વિતરાગ પુરુષોના સંઘને તીર્થ સેવા કહી છે. આ હાચી તીર્થ સેવા છે, કેમ કે તે તારનાર છે. અનુભવી પુરુષો તે તારનાર છે, એની સેવા માટે એ પોતે તીર્થ સ્વરૂપ છે. અનુભવી પુરુષ મૂર્તિમાન તીર્થ સ્વરૂપ છે, એની સેવા તે તીર્થ સેવા જાઓ. એક સમુપાન છે મારા ભક્તિ. જીન સાધુ અને સ્વધર્મની સ્વધર્મની આદરતા વડે તેમનો મહિમા વધારવો તેને ભક્તિ કહીએ. જૈન સાધુ હોય, વિતરાગ સંત અને સ્વધર્મ પોતાના સાધર્મી હોય, સાધર્મી અપભ્રષ્ટ થયેલો છે, મૂળ સ્વધર્મી સ્વધર્મ પછી આપણે બોલવામાં સાધર્મી કહીએ છીએ. મૂળ શબ્દ એ સ્વધર્મ છે, જે આત્મધર્મ છે, પોતે જે માર્ગે ચાલે છે એ જ માર્ગે ચાલનારને સ્વધર્મી અથવા સાધર્મી, એક સરખો ધર્મ તે સ્વધર્મ. તેના વડે મહિમા વધારવો, એની આદરતાથી એનો મહિમા વધારવો તેને ભક્તિ કહેવામાં આવે છે. ઓળખીને મહિમા કરે એ ભક્તિ છે, એ ખરેખર ભક્તિ છે. સમ્યક ભાવની દ્રઢતા તે સ્થિરતા છે.
સ્વધર્મીની આદરતા હોય એનો મહિમા વધારે, મહિમા વધારવાની વાત.
ઓળખીને એનો વિશેષ આદર કરે, એનો મહિમા વધારે, એ ભક્તિ નું સ્વરૂપ છે. પછી સ્થિરતા, સમ્યક્ત ભાવની દ્રઢતા તે સ્થિરતા છે. સમ્યક્તનું નિર્મળત્વ છે તે વિતરાગતાનું સ્વરૂપ સ્થિરતાનું કારણ છે. આયામાં સમ્યક્ત છે, વિષય સમ્યક નો ચાલે છે, પ્રભાવ ના પૂજા પ્રભાવ કરવો તે પ્રભાવ ના છે, સમ્યકની પૂજા અને પ્રભાવ કરવો તે પ્રભાવ ના છે, એ ભૂષણ સમ્યકત્વના છે, એ સમ્યકત્વના અલંકાર છે, સમ્યક દ્રષ્ટિના એ અલંકાર છે. પછી પાંચ સમ્યકત્વના લક્ષણ લીધા છે, સમ્યકત્વના પાંચ લક્ષણ છે તે કયા કયા તે કહે છે. ઉપસમ સંવેગ નિર્વેગ અનુકંપા અને આસ્થિત્ય. ઉપસમ કે છે કોઈ શમ કે છે અથવા ઉપસમ કે છે, બે એક જ વાત છે. ઉપસમનું સ્વરૂપ સામાન્ય રીતે સમસંવેગ નિર્વેગ અનુકંપા અને આસ્થા એટલા શબ્દો બોલાય છે. સમની જગ્યાએ ઉપસમ કે તો એ વાત છે, અને આસ્થિ આસ્થાની જગ્યાએ આસ્થિક કે કહો તો પણ એક જ વાત છે, વાત તો બંને એક જ. રાગ દ્વેષને મટાડીને સ્વરૂપને ભેટવું તે ઉપસમ છે. રાગ દ્વેષને મટાડીને સ્વરૂપને ભેટવું તે ઉપસમ છે, અથવા રાગ દ્વેષ જે રસ છે એ ઘટવો યથાર્થ પ્રકારે મુમુક્ષુની ભૂમિકામાં તેને ઉપસમ કહેવામાં આવે છે. સંવેગ નિજ ધર્મ તથા જૈન ધર્મ પ્રત્યે રાગ તે સંવેગ છે. નિજ ધર્મ તથા જૈન ધર્મ પ્રત્યે રાગ તે સંવેગ છે. વેગ વેગ એટલે જોર નથી કે તમે આમાં બહુ આવેગમાં આવી ગયો છે, પણ આ પોતાના સ્વરૂપ પ્રત્યેનો છે, ધર્મ પ્રત્યેનો વેગ છે, માટે એને સંવેગ કહેવામાં આવે છે. સારો યથાર્થ સનો સારો અથવા યથાર્થ એમ કહેવાય છે, અથવા સમ્યક ઉચિત તે સંવેગ છે. નિર્વેદ એટલે વૈરાગ્ય ભાવ. સંસારમાં ક્યાંય સુખ નથી એવો જે સંસાર પ્રત્યેનો ઉદાસીન ભાવ એને વૈરાગી કહેવામાં આવે છે.
આમાં વાત થતો મૂક્યો
હે
જીવન પ્રત્યે રાગ
રાગ તે સમજ રાગ ખરેખર તો વેગ વેગ શબ્દ લેવો છે. નિજ ધર્મ તથા જૈન ધર્મ પ્રત્યે વેગ, પછી રાગ તો વ્યવહારમાં જાય છે, રાગ તો વ્યવહાર સંદેશમાં જાય છે. ખરેખર તો પોતાના ધર્મ પ્રત્યેનો વેગ સ્વરૂપ પ્રત્યેનો વેગ તે સંવેગ છે. આમ તો આત્મ સ્વરૂપની રુચિ એને સંવેગ કહેવામાં આવે છે, કેમ કે એમાં વેગ હોય છે. વેગ એટલે જોર, સ્વરૂપ પ્રત્યેની જોર તે સંવેગ, અને જ્યારે સ્વરૂપ પ્રત્યે જોર થાય ત્યારે સંસાર પ્રત્યે ઉદાસીનતા આવે એને નિર્વેદ કહે છે. અનુકંપા સ્વદયા પરદયા તે અનુકંપા છે, સ્વદયા હોય અને પરદયા હોય એને અનુકંપા કહેવામાં આવે છે, એ અનુકંપા છે. આસ્તિક્ય સ્વરૂપની તેમજ જીન વચનોની પ્રતીતિ છે, આસ્તિક્ય છે. સ્વરૂપની તેમજ જીન વચનોની પ્રતીતિ, જીન વચનોનો વિષય પણ સ્વરૂપ જ છે. જીન વચનોનો મુખ્ય વિષય આત્મ સ્વરૂપ છે, એની પ્રતીતિ ઓળખાણપૂર્વક ભાવભાષણ પૂર્વક પ્રતીતિ તે આસ્તિક્ય છે. તે અનુભવીના લક્ષણો છે, અનુભવપૂર્વક પ્રતીતિ તે અનુભવીના લક્ષણો છે. હવે 50-55 છ વાત લે છે, તે જૈન સાર લખીએ, હવે છ જૈન સાર લખીએ છીએ. જૈન સાર નો શબ્દ શું છે, જૈન નો સાર એમ ગ્રંથ વંદના નમસ્કાર દાન અનુપ્રયાણ આલાપ અને સંલાપ એ છ અનુભવીના લક્ષણો છે. અનુભવીના લક્ષણો એમ કરીને લખ્યું છે ને વંદના લક્ષણો ઉપર મજા આવી છે અને એ તો સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ પ્રસિદ્ધ પણે લોકો આ મત કહે છે. આ પાંચ લક્ષણો સૌ સમજે વંદના પરતીર્થ પરદેવ અને પર છે ત્યાં તેમને વંદના ન કરે એ નાસ્તિક લીધું. પરતીર્થ પરદેવ અને પર છે ત્યાં પચૈત્ય એટલે મંદિર, બીજા દેવ એટલે કુદેવ રાગી દ્વેષી દેવ અને પરતીર્થ એટલે રાગી દ્વેષી દેવ જે તીર્થ સ્થાન એને વંદના ન કરે. સમય દ્રષ્ટિ હોય વંદના
ન કરે.
નમસ્કાર એટલે તેની પૂજા કે નમસ્કાર
ન કરે.
દાન એટલે તેમને દાન પણ પૂજા ના અર્થમાં લીધો છે. નમસ્કાર વંદન એટલે ભાવથી વંદવું અને શરીરથી નમવું એને વંદન આપે છે. તેમને દાન પણ ન કરે કેમ કે એનું બધું આવે છે. એને દાન કરે એનો અર્થ એમ થાય કે એ પણ ફાલો ખુલો એવો અભિપ્રાય પણ વૃદ્ધિ પામો એમ એનો અર્થ થઈ જાય. એને દાન પણ ન કરે. અનુપ્રયાણ કહેતા ખાન પાનથી અધિક ન કરે તેને ખવડાવી પીવડાવીને પોષણ ન આપે. એટલે આપણે ત્યાં પ્રશ્ન કરે છે ને કે ભાઈ અમે પહેલા સ્થાનકવાસી હતા હવે અમે સ્થાનકવાસી નથી પણ હવે પહેલા પરિચય તો બધા મારા જ્યારે થયો હોય ઉપાશ્રય જતા હોય તો પછી એ પ્રમાણે મહારાજ અમારા ઘરે આવી ચડે તો પછી એને અમારે આ વરાવવું કે ન વરાવવું આ પ્રશ્ન આપણે જે ચાલે છે તો કે એને પોષણ આપવાની વાત નથી. એને ઠીક છે ધર્મ બુદ્ધિથી અમે કાંઈ ધર્મનું આ ધર્મનું પોષણ આપવા માટે તમને આધાર નથી આપતા. અનુકંપાનો વિષય જુદો છે ને તમે જરૂરિયાતમાં છો ને તમને દેવું એ બીજી વાત છે પણ તમને તમારા અભિપ્રાયને પોષણ આપવા માટે વાત નથી. તમને પોષણ આપવું નથી શું કેવો અર્થ કર્યો છે અનુપ્રયાસ એટલે એ તો ચોખ્ખટ કરવી પડે કે ધર્મને લાભ બે નથી કે આમાં નથી અમારે આમાં ધર્મ નથી અને આમાં લાભ નથી પછી તો આપણે ફક્તું હોય તો લ્યો અમારે ધર્મ નથી ને લાભ નથી એટલે ના પાડે તો ધર્મ લાભ ને ના પાડે તો લઈએ કે લઈ લઈએ એટલી નૈતિક હિંમત નીકળે છે કોક નીકળે બાકી બધું બાકી તો લગભગ બધા શેર શરમમાં આવી જાય છે માણસો પણ ખૂબ નીકળે છે એમાં બધા ચોંકે બહુ પાકા લાગે અને સમજણની અંદર બહુ દ્રઢ લાગે છે કે એમાં વીરજીભાઈનો દાખલો નથી. જામનગરમાં ગુરુદેવ મોહપત્તિમાં હતા એમને દિગંબર શાસ્ત્રો વાંચ્યા ખબર પડી કે અચાનક વસ્તુ ધર્મ નથી બરાબર પોતે મૂળ થાને પાસે સંપ્રદાય પોતે થાને પાસે અંદરમાં ફરી ગયા હતા ગુરુદેવ નીકળ્યા વાળવા માટે લોકોનું ઘર પૂછો, ફલાના ઘર કઈ બાજુ, તમારા જાણે આની કોઈને શરીર આવેલા જાવ કે બતાવવાનું ક્યારે, તમને હાર આપીએ છીએ પણ ખોટી પ્રવૃત્તિ ના કરશો નહીં, તો સંસાર ને વધી જશે. આપણા મુમુક્ષુ માં આવી કોઈની હિંમત હોય એમ પૂછે, એમ કે છે. એક તો પરિચિત હોય મહારાજ, અને પછી પરિચિત ને ત્યાં આવે, સમજણ માં ફેર પડ્યો હોય તો આટલી હિંમત થી કહી શકે એમ કે. પછી આલા પ્રણતિ સહિત સંભાષણ, પ્રણતિ સહિત સંભાષણ એને આલાપ કહીએ તે ન કરે. પ્રણતિ એટલે પ્રશસ્તિ, એની વિશેષતા બહુમાન સહિત એનું ભાષણ કરવું તેને આલાપ કહે છે. વ્યવહાર સ્નેહ જુદી વસ્તુ છે, પણ એને સ્પષ્ટતા તો કરવી જોઈએ. જો એટલો સ્નેહ જમાડવા જેટલો પ્રેમ સ્નેહ હોય બે વચ્ચે, તો તમે બહુ ગંભીર ભૂલ કરો છો. આ બાબતમાં તમે બહુ ગંભીર ભૂલ કરો છો, અને આપણી વચ્ચે ઘણો સ્નેહ છે. માટે મારે કહેવાની આ ફરજ છે, પછી વાંધો નથી. એ વાતમાં પોતે સ્પષ્ટ વક્તા હોવા જોઈએ, સ્પષ્ટ કહેવું જોઈએ, અને તો જ ખરેખર જમાડવા સુધીનો સાચો પ્રેમ છે. નહીંતર લોકસંજ્ઞા છે, આપણા ઘરે આવ્યા તો જમાડા જમાડી દેવા, એમ લોકસંજ્ઞા એ નથી જમાડવા. સાચો પ્રેમ હોય તો સાચો પ્રેમ એને કહે છે કે એનું અહિત થતું રોકે, કે ખબર પડે કે એનું અહિત થાય છે ને છતાં ન રોકે, એના પ્રત્યેનો પ્રેમ નથી પણ દુશ્મન છે ખરેખર. કેમ કે ઓલાને ખબર જ નહીં પડે કે આને પેટમાં હું છે, એ એનો દુશ્મન છે ખરેખર, પ્રેમ નથી એને. ઓલો તો ધોકા મારી દે છે, અમારે તો બહુ સંબંધ છે, અમારી બે વચ્ચે તો ખૂબ સ્નેહ છે, અમને તો કોઈ એવું કીધું નથી અમને, એમ કહેશે. એક તો બહુ ખરાબ કહેવાય, તમને તો પહેલા કહેવું જોઈએ, બચાવી લેવા જોઈએ તમને. ખરેખર જો પ્રેમ હોય તો એને બચાવવા જોઈએ, બચાવો છો તો બચાવવાનો પ્રયત્ન કરવો, પછી બચે ન બચ્યું તો એ સ્વતંત્ર જીવ છે. સંલાપ એટલે ગુંડો સંબંધી પૂછવું, વારંવાર ભક્તિ સંલાપ ન કરે. ગુંડો સંબંધી પૂછવું કે વારંવાર ભક્તિ સંલાપ ન કરે, ગુંડો સંબંધી પૂછવું. આલાપ અને સંલાપ આમ તો ભાઈ લાપ એટલે ભાષણ કરવું, બોલવું, સંગીતના આલાપને આલાપ અવાજ કાઢીને બોલવું એમ. પછી આ બે આગળ પ્રત્યે લગાડેલા છે, પ્રણતિ સહિત સંભાષણ તેને આલાપ કહીએ, પ્રશસ્તિ સહિત હશે. અને સંલાપનો અર્થ ચર્ચા કરવી, એની ભક્તિ સંલાપ ન કરે, વારંવાર એના ગુણો ગુણોને આગળ કરીને એની ભક્તિનો સંલાપ એટલે ભાષણ ન કરે, એમ આ જાતના ગુણો છે, આમ છે, આમ છે, આમ છે, એ પ્રકારે એ બંને પ્રશંસામાં જાય છે. પરમત પ્રશંસા જેને એમાં જાય છે. પણ ભક્તિ સહિત એમ ભક્તિ નાસ્થા આવી ગઈ ને એમાં વારંવાર ભક્તિ સંલાપ ન કરે, એમ બહુમાનથી ન કરે, એમ આમ ચર્ચા કરે એનો વાંધો નથી, ભક્તિપૂર્વક ન કરે, ચર્ચા ભક્તિપૂર્વક ન કરે, બહુમાનપૂર્વક ન કરે. પણ ત્યાં અનુમોદના આવી જાય, ભક્તિ હોય ત્યાં અનુમોદના આવી જાય. પણ તો અનુમોદનાનો જે દોષ છે ને એ જરા સૂક્ષ્મ દોષ છે ને જલ્દી નથી પકડાતો. આ બધા દોષ આવા બધા ભેદ પ્રભેદમાં એ વાત ખાસ હોય છે કે આવી રીતે કોઈ આ પ્રકારે અનુમોદના ન આવે, કોઈ આ પ્રકારથી અનુમોદના ન આવે, કોઈ આ પ્રકારથી ન આવે, એમ કોઈ વંદન નમસ્કારથી ન આવે, કોઈ ખવડાવવા પીવડાવવાથી ન આવે, કોઈ બોલવા ચાલવાથી ન આવે, એમ એના બધા ભેદ પ્રભેદ અનુમોદના નહીં આવવી જોઈએ એમ કેવું છે. અન્ય વખત પોતે કરે નહીં, કરાવે નહીં ને અનુમોદે નહીં, એમ ત્રણ વાત આવે.
તમે ગુણદોષ જાણતા ન હોય એવું કે આપણે પૂછીએ, ગુણદોષ બતાવો, ગુણદોષ તો એ જાણતા ન હોય
પછી ક્યાં ચર્ચા કરે, પછી ચર્ચા કરવાની ક્યાં વાત રહે, પછી ભક્તિ કરવાની ક્યાં વાત રહે, પછી તો ભક્તિનો પ્રશ્ન નથી. હવે સ્વામિત્વના છ અભંગ કારણો લખીએ છીએ કે જે સ્વામિત્વના ભંગના કારણો પામીને ન ડગે. અભંગ કારણ એટલે ભંગ ન પડે, ભંગના કારણો પ્રાપ્ત થાય તો પણ વિચલિત ન થાય, ડગે નહીં, તેને અભંગ કારણ કહીએ છીએ. તેના છ ભેદ. રાજા, જન સમુદાય, ઠીક, બળવાન, દેવ, પિતાજી, વડીલ, વડીલજનો અને માતા, એ સમિત્વના અભંગપણામાં છ હોય છે. તેને જાણતો રહે અને તેમના ભયથી નિજ ધર્મને અથવા જીન ધર્મને
ન ત્યજે,
ન ત્યજે. રાજાના ભયથી પણ ધર્મ ન છોડે, લોકોના ભયથી પણ ધર્મ ન છોડે. ઘણા માણસો છે, આપણે થોડા છે, એ જાજા છે, માટે આપણે
છોડી
છોડી દઈએ એમ નહીં,
ડૂબે ડૂબે.
પછી કોઈ બળવાન હોય, આપણા ઉપર આ જાતનું દબાણ આવશે, ફલાણું કે કોઈના બળને વશ ન થાય, દેવ દેવને આધીન ન થાય, ભાઈ એને દેવ સાધેલો છે, ગુરુ જંતર ઉદેવ ફલાણા દેવને સાધેલા છે, આમાં બુદ્ધને સાધેલા છે, તંત્ર મંત્ર મંત્ર તંત્ર જાણે છે, માટે આપણને દુઃખી કરશે, એવી રીતે ધર્મ છોડે નહીં. પિતા બી ગોળી જનો અને કુટુંબમાંથી પ્રેશર આવે, બોલ તારે ધર્મમાં જવું હોય તો તને વારસો નહીં મળે, બિલમાં તારું નામ નહીં લખું, બીજા છોકરાને આપી દઈ, તું બીજા ધર્મમાં ચાલ્યો ગયો, એ દરકાર ન કરે એમ કેમ છે. અને માતા માતા કે પિતા એ તો વડીલો કોઈ બી પછી એમાં લઈ લેવા, એમ કે વડીલોનું ન માને, વડીલોનું માનવું જોયું ન માનવું જોયું, શું કરવું, હે વડીલોનું ન માનવું કેવું કેવું શિક્ષા હોય છે તમારા મંદિરમાં, એમ કે છે બધા તો સંસારમાં તો એવી શિક્ષા આપે, માતા પિતા વડીલોનું સન્માન કરવું, એ કહે તેમ કરવું, તેમના આજ્ઞાંકિત આજ્ઞાંકિત પણે રહેવું, મારા ધર્મમાં કેવું શીખડાવે છે, માતા પિતાનું ન માનવું, વડીલોનું ન માનવું, સાચું માનવું, ખોટું ન માનવું, આત્માનું હિત થાય એવું માનવું, અહિત થાય એવું ન
માનવું.
પાછા છે સંસારમાં તો લાભ નુકસાન એટલું બધું સમજે, કેમ કે બાપના કુવામાં બુદ્ધિ ન મરાય, શું કે એવું દાપણ કરે, પાછા સંસારમાં એવું દાપણ કરે કે બાપના કુવામાં બુદ્ધિ ન મરાય. પછી ભલે એ ધંધો કર્યો, આપણે એ ધંધો નથી કરવો, આપણે તો જે વધારે કમાવો એ ધંધો કરાય, એમ કે ધર્મ માટે ને બાપ દાદાનો તો માનવો જ જોઈએ. આત્માનું હિત થાય તે માનવું ને અહિત થાય તે ન માનવું, એને સમજાવવા વડીલો મા બાપ માતા હોય પિતા હોય સમજાવી શકાય કે આ સાચું છે, મને સાચું સમજાવ્યું છે, તમે પણ સાચું સમજવાનો પ્રયત્ન કરો. હું કૌશલ માટે માનો એમ નહીં, પણ તમે સમજીને માનો, સમજવાનો પ્રયત્ન કરો. હું કાંઈ તમારા તમને પ્રેમ છે, મને પ્રેમ છે, તો હું કાંઈ તમારા તમને નુકસાન થાય એવું તો નહીં કહું, તમને નુકસાન થાય એવું તો હું કહેવાનો નથી, માટે વિશ્વાસ રાખો તમે અને સમજવાનો પ્રયત્ન કરો, એમ વાળવાનો પ્રયત્ન કરવો. પછી વળે ન વળે બીજી વાત છે, પણ વાળવાનો પ્રયત્ન કરવો એમ વાત છે.
બધામાં આત્માનું હિત ક્યાં છે એ જોવું, પછી
કેન્દ્ર સ્થાન હિત છે બધા કથકમાં, આશય આ છે,
લાગુ પાડવું એટલે બધા
પુરુષના વાણીનો આશય જ આ છે, બીજો આશય નથી. ગમે તે ઈશ્યુ ઉભો થાય, મુદ્દો ગમે તે ઉભો થાય ચર્ચાનો, પણ આશય એક જ છે કે આત્મકલ્યાણ કેમ થાય, આ સિવાય બીજો કોઈ આશય નથી. છેલ્લા છ વાત છે. હવે સમ્યક્ત્વના છ સ્થાનો લખીએ છીએ, આ ષટપદ લીધો, છ સ્થાનમાં છેલ્લે ષટપદ લીધા આપણે ચાલે છે. એ વિશે પ્રવચન માટે જીવ છે એ નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, અસ્થિધ્રુવ એટલે મોક્ષ છે. અસ્થિધ્રુવ એટલે શું છે કે પછી મોક્ષ કાંઈ નાશ પામતો નથી, માટે એને ધ્રુવ કહે છે. મોક્ષ છે અને મોક્ષનો ઉપાય પણ છે. અનંત જ્ઞાનીઓના એક મત હોય એ સાબિત કરવું પડે એમ છે. શ્રીમદજીએ 1951માં લખી ને આત્મસિદ્ધિ, તિથિ નાખી જ છે ને આત્મસિંહ 1952 એકમ ગુરુવાર 1952 વર્ષ પહેલા લખે, 95 વર્ષ પહેલા લખે. આ તો 150 વર્ષ પહેલા થયા છે. દીપશીલજી બે એક વાત લખી છે, ફુદડી કરી છે ત્યાં શ્રીમદજી નો 6 પદ ની વાત લેવી, એમ બે જુદી જુદી ફૂટનોટ બે છે, એક નથી બે ફૂટનોટ છે, એક ફુદડી વાળી ને એકડા વાળી. પેલું આત્મા અનુભવ સિદ્ધ છે, અનુભવથી હું છું એમ લાગે છે એ આત્મા અનુભવથી સિદ્ધ છે. હું જીવ છું ચેતનામાં ચિત્ત લીન કરે, જીવ અસ્થિ રૂપ છે તે કેવું જ્ઞાન વડે પ્રત્યક્ષ છે. આમ કેવું જ્ઞાન વડે પ્રત્યક્ષ છે, આમ ચેતનામાં ચિત્ત લીન કરે તે અનુભવ આવે, કે હું છું, આત્મા છે, હું પુત્ર છું, મારી અહીંયાથી મને વેદનથી પકડાય છે, ગ્રહણ થાય છે. એટલે જીવ અસ્થિર રૂપ છે. સંમતિ તર્ક માં શિક્ષણ દિવાકર ઉપર પેલા છ પદ ની ગાથા બે પ્રકારે અકર્મ અને નકાર માં જણાવે છે. પરંપરાથી ચાલી આવે છે, કઈ કપોળ નથી, શ્રીમદજી એ લખી છે એવું નથી. એમ કેવા મૂળ તો સિદ્ધ તો એ થાય છે કે આ વિષય પરંપરાથી જિનાગમને વિશે ચાલ્યો આવે છે અને જ્ઞાનીઓ એની પ્રરૂપણા કરી છે, એમ કહેવાનો અર્થ છે ને. એક જ વાત છે, ભાવાર્થ તો એક જ છે. એમાં શું છે, અસ્થિ થી વાત કરતા કોઈ વાત નાસ્તિ ની આવી જાય. કેમ કે આત્મા છે કે અનુભવ સિદ્ધ છે, પણ આત્મા કઈ દેવાદી સ્વરૂપ નથી, એટલો નાસ્તિ. અભ્યાસિક નહીં છે તે નિત્ય છે, કેમ કે પર્યાસિક નહીં છે નિત્ય નથી, માટે એટલે ચોખ્ખટ કરી છે. દ્રવ્યાસિક નહીં છે તે નિત્ય છે. પછી આત્મા પુણ્ય પાપનો કરતા છે, પુણ્ય અને પાપના પરિણામને એ કરે છે, અને આત્મા પુણ્ય પાપના પરિણામનો ફળનો ભોગતા પણ છે. આ પુણ્ય પાપનો કરતા ભોગતા પણ મિથ્યા દ્રષ્ટિમાં છે, નિશ્ચય નહીં છે આત્મા તેનો કરતા કે ભોગતા નથી, ચોખ્ખટ કરી એમણે. એટલે ચોખ્ખટ કરી જે કરતા છે અને કરતા નથી, ભોગતા છે અને ભોગતા નથી, બે વાત સમજી લેવી. એટલે અસ્થિ નસ્તિ થી સંમતિ તર્કમાં લીધું છે, આ પ્રકારે લીધું હોય એમ. પછી નિર્વાણ સ્વરૂપ અસ્થિધ્રુવ છે, વ્યક્ત નિર્વાણ તે અક્ષય મુક્તિ છે. અક્ષય ન થાય તેવી મુક્તિ તે વ્યક્ત નિર્વાણ છે, અસ્થિધ્રુવ છે. નિર્વાણ સ્વરૂપ સ્વરૂપ છે તે અસ્થિધ્રુવ છે, ટીકાળ અસ્થિ છે, મુક્ત સ્વરૂપ જ છે આત્મા, અને વ્યક્ત પણ એ અક્ષય મુક્તિ છે, સાદી અનંત. એ રીતે મુક્ત મોક્ષનું સ્વરૂપ છે, કાળ પરિમાણ છે. છતું સંયોગ દર્શન ચારિત્ર તે મોક્ષનો ઉપાય છે. મોક્ષ ઉપાય શું? ધર્મ. દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ એ સંયોગના ત્રણસઠ ભેદો પરમાત્માની પ્રાપ્તિનો ઉપાય છે. આ સંસાર પ્રકારથી પરમાત્માને સાધે છે, સંયોગ દ્રષ્ટિ જીવો પરમાત્માને પ્રાપ્ત કરે છે, એમાં સંસાર પ્રકારના પરિણામ હોય છે એમ કહ્યું. વિશેષતાઓ છે, સાધના એક પ્રકાર છે, પણ આ બધા એની વિશેષતાઓ છે. અસ્થિથી નાસ્તિથી અનેક પ્રકારે એની વિશેષતાઓ પ્રદર્શિત કરવામાં આવે છે, પણ એટલા માર્ગ નથી. માર્ગ એક જ છે, માર્ગની વિશેષતાઓ અનેક છે, એટલે એને કથન અનેક પ્રકારે આવે છે. તો કોઈ એમ સમજે છે કે માર્ગ અનેક છે, એવું નથી.
એક જ ભાવને પરફેક્ટ રીતે બતાવે,
હા, પણ એક ભાવને આથી વધારે બતાવે, કેમ કે એક ભાવની અંદર ગુણ અનંત છે, એમાં જેટલા વક્તવ્ય છે એટલી વિશેષતાઓ કહે, કેમ કે એટલા ગુણ છે એની અંદર. કોઈ વાર કોઈ ગુણથી વાત કરે, કોઈ વાર ગુણ, જેમ કે સંવેગ કહો તો વિધિ ગુણથી વાત કરીશ પુરુષાર્થ, અને આસ્તિક્ય છે એ શ્રદ્ધા ગુણ થી વાત કરી. બે ગુણ છે સંવેગ દ્રષ્ટિના પરિણામમાં, સંવેગ પણ છે અને આસ્તિક્ય પણ છે, એવા આનંદ ગુણ છે, સર્વ ગુણા વસ્તે સમજે છે, એવા આનંદ ગુણમાં પ્રગટ કર્યા છે, અને તે આનંદ પ્રગટ થયા છે. એમાંથી જે વર્તવ્ય છે એવા અનેક ગુણોથી વાત આવે. હવે જ્ઞાતાનો વિચાર કહે છે, જ્ઞાતા એવો વિચાર કરે છે કે ઉપયોગ જ્ઞેયનું અવલંબન કરે. જ્ઞાતા એવો વિચાર કરે છે કે ઉપયોગ જ્ઞેયનું અવલંબન કરે છે. જ્ઞેયાવલંબી થાય છે, જ્ઞેયને અવલંબનારી શક્તિ જ્ઞેયનું અવલંબન કરીને છોડી દે છે. જ્ઞેયનો સંબંધ અસ્થિર છે, જ્ઞેય પરિણામ પણ છૂટી જાય છે. તેથી જ્ઞેય પરિણામ નિજ વસ્તુ નથી. જ્ઞેય અને જ્ઞેય પરિણામ છે, નિજ વસ્તુ નથી. નિજ વસ્તુ હોય તો છૂટે નહીં એમ કહે. જ્ઞેય તો નિજ વસ્તુ નથી, પણ જ્ઞેયને અવલંબવાનો ઉપયોગ પણ નિજ વસ્તુ નથી. આ જ્ઞાતાનો વિચાર છે.
શું કહે છે તો જ્ઞેય પરિણામ એટલે રાગ જે નથી એને
અવલંબવા. જે જ્ઞાન પર જ્ઞેયને અનુસરે એને જ્ઞેયાવલંબી ઉપયોગ થયા, અને એ છૂટી જશે. કેમ કે પરમા સ્થિર રહી શકે એવું વસ્તુનું વિજ્ઞાન એવું નથી કે કોઈ પરિણામ પરમા સ્થિર રહી શકે. સ્વમાં સાથે અનંત રહી શકે, પરમા ન રહી શકે. એટલે છૂટી જાય છે પોતાની વસ્તુ
નહીં,
પોતાની વસ્તુ એ છૂટે નહીં ને છૂટે તે પોતાની વસ્તુ નહીં. રાગ છૂટે છે માટે રાગ પોતાની વસ્તુ નહીં. જ્ઞેય અવલંબિત જ્ઞાન છૂટે છે માટે પોતાની વસ્તુ
નહીં.
જ્ઞાન સાથેનો સંબંધ અસ્થિર છે એને જ્ઞેય પરિણામ કીધા, તે છૂટી જાય છે. તેથી તે જ્ઞેય અને જ્ઞેય પરિણામ તે નિજ વસ્તુ નથી. જ્ઞેયને અવલંબનારી શક્તિને ધરનારી તો ચેતના વસ્તુ છે, આત્મા. એવા પરિણામને ધારણ કરનાર તો આત્મા છે. જ્ઞેય સાથે મળવાથી અશુદ્ધ થઈ, જ્ઞેયને અવલંબવાથી અથવા તદાકાર ભાવ કરવાથી, તન્મયતા કરવાથી તે ત્યાં પોતાના ભાવમાં અશુદ્ધતા થઈ. પરંતુ શક્તિ શુદ્ધ ગુપ્ત છે, એમાં જે શક્તિ જે છે એ તો ગુપ્ત છે અને શુદ્ધ છે, એમાં અશુદ્ધતા નથી થતી. જે શુદ્ધ છે તે રહે છે, અશુદ્ધ છે તે રહેતો નથી. કપાસ છે એ સફેદ છે, એમાંથી પહેલું વહેલું કાપડ બને તે સફેદ બને. એને રંગ ચડાવવું એ રંગ જાય, પણ સફેદાઈ કાઢવી તે જાય ખરી
ન જાય.
સફેદ પણ એક રંગ છે, અને બીજા પણ રંગીન કાપડ હોય. કોઈ પણ પ્રક્રિયાથી કોઈ પણ કાપડનો રંગ મટાડી શકાય, પણ સફેદાઈને મટાડી શકાય? ત્યાંની સફેદાઈ કાઢી નાખો અશુદ્ધતા ચાલી જઈ શકે, પણ શુદ્ધતા જઈ શકે નહીં. મૂળ સ્વરૂપ છે એનું. ક્યાં લઈ ગયા વાત? જ્ઞેય સાથે મળવાથી અશુદ્ધ થયું કે તન્મય થવાથી અશુદ્ધ થયું, અશુદ્ધતા થઈ તો અશુદ્ધતા છે એ રહેતી નથી, એ ચાલી જાય છે. માટે અશુદ્ધ ઉપરનો મોળ છે એ તો મોળ છે અથવા મેલ છે, અને શુદ્ધ તે સ્વરૂપની શક્તિ છે. જેમ સ્ફટિક વિશે લાલ દેખાય, તે સ્ફટિકનો સ્વભાવ નથી તે મટી જાય છે, પણ એની કે નિર્મળતા મટાડી શકાય
નહીં.
કે ચાલો સ્ફટિકને નિર્મળતા વગર કરી નાખો, એ ન થાય. સ્વભાવ નહીં જાય, વિભાવ જશે પણ સ્વભાવ નહીં જાય એમ કહો. જેમ મયુર એટલે પ્રતિબિંબ વાળા અરીસામાં મૂળ દેખાય છે, પણ ખરેખર અરીસામાં મૂળ નામનો પદાર્થ નથી, પરીક્ષામાં તો માત્ર પ્રતિબિંબ છે એનું, પરીક્ષામાં ગોળ નથી પણ એનું પ્રતિબિંબ છે. એમ કર્મ દ્રષ્ટિમાં આત્મા પર સ્વરૂપ થયેલો ભાષે છે, પરંતુ આત્મા પર રૂપ
થતો નથી.
કર્મ પ્રસંગે, કર્મના ઉદયે કર્મ પ્રસંગ ઉભો થયો, તો કે આ જીવ મનુષ્ય થયો. ખરેખર મનુષ્યપણું આત્મામાં બેસી ગયું નથી, મનુષ્યપણું આવીને ચાલ્યું જશે. મનુષ્યપણ એ જન્મ છે, મનુષ્યપણું પૂરું થઈ જશે. આત્મા જન્મતો નથી ને આત્મા મરતો નથી.
હું મનુષ્ય છું પોતે ખોટું છે, ખરેખર હું આત્મા,
ખરેખર એ મનુષ્ય શું લાગ્યું છે. હું તો શ્રીમંત માણસ હોય પણ નાટક કરતો હોય તો ભિખારી માં બેસી લે, માલિક પોતે હોય કઈ પોતે નાટક કરતો હોય, પછી નાટક કંપની કરતા કરતા કરતી હોય તો પોતે ભિખારી માં બેસી લે, એની પાસે ઘણો પૈસો. એ વખતે એવી ભીખ માંગે કે બીજા દય આવી જાય, બનાર ને દય આવી જાય. એ માને કે હું ભિખારી છું, એને ખબર છે કે આ બધાને હું તો શું વિચારે છે, બેઠા છે બધાને. કર્મ દ્રષ્ટિમાં આત્મા પર સ્વરૂપ થયેલો ભાષે છે. કર્મના ઉદયની જેને દ્રષ્ટિ છે, એવો એવી જેની શ્રદ્ધા થઈ ગઈ છે, કર્મ ઉપર જેને શ્રદ્ધા છે, એને એમ લાગે છે કે હું માણસ થયો, ફરાણો થઈ ગયો, તો આત્મા એ રૂપે, આત્મા આત્માનું સ્વરૂપ છોડીને કોઈ બીજા રૂપે થતો નથી. જેમ ધતુરાને પીવાથી દ્રષ્ટિશ્વેત, દ્રષ્ટિશ્વેત શંખને પીળો દેખાય, ધતુરાનો રસ પીતો હોય તો સફેદ શંખ હોય પીળો દેખાય એને, પરંતુ તે દ્રષ્ટિ વિકાર છે. થાય છે કે નહીં, કમળો કમળો હોય તો પીળું ભાળે એમ નથી કહેતા, એ દ્રષ્ટિ વિકાર છે. સામે ચીજ એવી થઈ નથી, કઈ પીળી વસ્તુ થઈ ગઈ નથી, સફેદ વસ્તુ પીળી બની નથી ગઈ, દ્રષ્ટિ વિકાર છે. એ દ્રષ્ટિ નાથ નાશ નથી, પણ દ્રષ્ટિ વિકાર છે. દ્રષ્ટિ નાશ જુદી વસ્તુ છે ને દ્રષ્ટિ વિકાર જુદી છે. દ્રષ્ટિ છે ત્યાં એમ કે છે, અહીંથી શક્તિ પકડે એમ કે છે. પૂછે શ્રદ્ધા કેવી રીતે કરવી, તો તું ઊંધી શ્રદ્ધા તો કરે છે કે નહીં, તો શ્રદ્ધા તારી નાશ નથી પામે, શ્રદ્ધામાં વિકાર કર્યો છે, દ્રષ્ટિ નાશ નથી પામે, દ્રષ્ટિ વિકાર થયો છે. તેમ જીવ મોહની ગલછાથી પરને પોતા રૂપ માને છે. જેમ જેમ જીવ મોહની ગલછાથી પરને પોતા રૂપ માને છે, શરીરને પોતા રૂપ માને છે, સંયોગને પોતા રૂપે માને છે, પરંતુ પર તે પોતા રૂપ ગુરુદેવ તો બહુ કહેતા, અનંત શરીરોમાં પોતાપણું કર્યું, જ્યાં જ્યાં જન્મ અને જે જે શરીર એને સંયોગમાં આવ્યું પૂર્વકર્મના ભાગ્ય વશે, એમાં એને ઘણું પોતાપણું કર્યું. ખવડાવ્યું, પીવડાવ્યું, લાલન પાલન કર્યું, ખૂબ પાયું પોષો, અનંત શરીરોનું એવું કર્યું એને અનંત કાળથી. એક તો રીત પણ હવો નો છે, જયારે એને છૂટા પડવાનો વારો આવ્યો ત્યારે એક રચકણે એને શરમ ન રાખ્યો. ભાઈ તમે આટલા આટલા વર્ષથી ખવડાવ્યું પીવડાવ્યું, હવે તું થોડા પરમાણુ તો મારી હારે રે, ત્યારે પરમાણુ ને વાચા આપી દે, તું મૂર્ખ છો, તું મૂર્ખ છો કે મારા ઉપર ત્યાં મમતા કરે, અમે તારા જેવા મૂર્ખ નથી કે તારા ઉપર મમતા કરીએ. ત્યાં ને જ્યાં જે ઘરે ગયો એના ભીતડા રંગવા માંડ્યો, આ ભીત સરસ કરો, આ દિવાલ સારી રાખો, ચોરાસી લાખ ના એમને એના ભીતડા રંગ્યા, નવરો થયો ને બધી મહેનત વ્યસ્ત ગઈ, નકામી ગઈ. કેમ કે હારે કઈ આવે નહીં, પરમાણુ હારે આવે નહીં, એક પરમાણુ હારે નહીં. શરીર તારું તો નથી, પણ તારા સંયોગમાં રહ્યું છે તે તારું થઈને રહ્યું નથી. પૂછી લે શરીરને, તમે હું તો બહુ મમતા કરું છું, તને મારા ઉપર કેટલી મમતા? કારણ કે પ્રેમ તો અરસપરસ જોઈએ ને. શરીર ના પાડે, મને કઈ મમતા નથી તારા ઉપર. મારો ટાઈમ થશે એટલે તું કોણ ને હું કોણ. જેમ કઠિયારાને ચિંતામણી પ્રાપ્ત થયો, પણ તેની પરીક્ષા ન જાણે કે આ ચિંતામણી રત્ન બહુ કિંમતી વસ્તુ છે. પથરો જાણ્યો કે આ પથરો છે, તો પણ ચિંતામણીનો પ્રભાવ ન ગયો. ચિંતામણીનો પ્રભાવ હોય કઈ ચાલ્યો? તેમ જીવે અજ્ઞાનથી સ્વરૂપનો મહિમા ન જાણ્યો. પોતામાં અનંત ગુણ દિવ્ય ગુણો ભરેલા છે આત્મામાં, એની મહત્તા કેટલી છે એ ન જાણે, તો પણ સ્વરૂપ નો પ્રભાવ ન ગયો. ઓપરેશન કરીને અંગ ઉપાંગ કાપી નાખે છે ને, જીભનું કેન્સર થાય તો જીભ કાપી નાખે, હાથનું કેન્સર થાય તો હાથ કાપી નાખે, પગનું કેન્સર થાય તો પગ કાપી નાખે. આત્મામાંથી કઈ કપાય નહીં, આત્મામાંથી બાટલા ચડાવે છે ને, છેલ્લે છેલ્લે ન સુધી થઈ ગયો ને, હાથમાં ન આવે, સ્લીપ થઈ જાય, પછી શું કરે? એને જેમ લાકડું હોય એને આમાં આગળ છેદ મારે તો એને ક્ષેત્રફળ વધારે મળે ને, એવી રીતે એને બે કોષી કાપે નસને, દેખાય લીલી, એક આમ અને એક આમ, બે રીતે છરી મૂકે, કાંઈથી ચડાવે કાંઈથી સોય ચડાવે, પણ છેદ એવી રીતે પાડે. એટલો એટલા પ્રદેશો આત્માના ન કપાય, ચોખ્ખો દેખાય ખાતો આવી રીતે કઈ કહ્યું છે. આત્માના પ્રદેશોમાં છેદ નથી પડતો ત્યાં, એને છરી નથી એવી વ્યક્તિ આત્માને, ડાક્ટર ને શરીર આત્માને ન માને કે આત્મા શાશ્વત કે અવ્યાબાદ છે કે નથી એવું ન માનતો હોય તો પણ એનો પ્રભાવ ન જાય, શાશ્વત રહેવાની એની શક્તિ નાશ ન માને. પોતાની મૃત્યુ પોતાનું હું મરી જઈશ એમ માનીને દુઃખી થાય, મૃત્યુ તુલ્ય દુઃખને અનુભવે, દર્શિત થઈ જાય, એટલું બધું દુઃખ થાય, પણ છતાં આત્માનું શાસક પણ ચાલ્યું ન જાય. એ તો નિત્ય રહેવાનો તે રહેવાનો ને રહેવાનો જ, એમાં કઈ એને ક્ષણિક માને કઈ નિત્યતા છૂટી નહીં જાય એમ કે. બહુ સારો નિયમ તો ઓલો વેદનનો છે કે હું ઠંડીને વેદું છું, ગરમીને વેદું છું, ગળપણને વેદું છું, કડવાશને વેદું છું, પણ જ્ઞાનનું જ્ઞાન વેદન ચાલ્યું ન જાય. જ્ઞાનનું જ્ઞાન વેદન ભલે ગમે એટલા અધ્યા છે, પરવેદનના અધ્યા છે, સ્વસંવેદનને ઉત્પન્ન ન થવા દે તો પણ જ્ઞાનનું જ્ઞાન વેદન ચાલ્યું ન જાય. અભાવ ગોપાલને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા નિરંતર અનુભવમાં સરાય અનુભવમાં આવી રહ્યો છે, ચાલ્યું એનો પ્રભાવ ન જાય, એવી વસ્તુ અનંત શક્તિ સંપન્ન છે. ગમે એટલા વિભાવ થાય, ગમે તેટલા પર સંયોગ થાય, ગમે એટલા છેદન ભેદન થાય, આ પાટા નીચે જીવડ આવી જાય છે ને, કોઈ જીવડું હોય ટ્રેન ચાલતી હોય પાટા નીચે આવી જાય, આખી ટ્રેનનું વજન ક્યાં ક્યાં જીવડું, આત્માને કાંઈ ન થાય, એનો આત્મા એ શરીર છોડીને બીજે લીધો જાય, પણ આત્મા પાટા નીચે આવીને ચેપાઈ જાય એવું બનતું નથી. એ એન્જિનને પાટો એને ચેપી ન શકે, ત્યાંથી નીકળી જાય, જ્યાં શરીર ચેપાય ત્યાં એ ત્યાંથી રવાના થઈ જાય, એને ચેપી ન શકે, અને ત્યાં રહે તો ચેપી ન શકે, અડી જ ન શકે એમ છે. એ વો શક્તિ છે, એ શક્તિને સ્વીકારે કે ન સ્વીકારે, શક્તિને ન સ્વીકારે એટલે આત્માને શક્તિ ચાલી ન જાય એમ કે છે, એનો પ્રભાવ ન જાય.
પરમ કૃપાઓ શ્રી સદગુરુ દેવ,
જ્ઞાતા વિચારે, જ્ઞાતાનો વિચાર, એવું જ્ઞાતા વિચારે કે મારી શક્તિ ચાલી જતી નથી, પછી સંસાર કેમ મટે આવે, અનંત સંસાર કેમ મટે,
બહુ સરસ વિષય આવે.